તારીખ 16/6/1991 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 12.
વિશેષ એવા બે ભેદવાળી છે, એ દરેકમાં ગુણમાં દરેકમાં સામાન્ય વિશેષાત્મક વસ્તુના સ્વરૂપને નિષ્પન્ન રાખવાનું જે સામર્થ્ય, એ તો સામાન્ય વીર્ય શક્તિ છે. અને વિશેષ વીર્ય શક્તિના ત્રણ ભેદ છે, દ્રવ્ય વીર્ય શક્તિ, ગુણ વીર્ય શક્તિ અને પર્યાય વીર્ય શક્તિ. સામાન્યમાં કહ્યું કોઈ ભેદ ન લેવો, વીર્ય શક્તિ એ સામાન્ય સ્વરૂપે નો થઈ ગયું. પછી એને દ્રવ્ય ગુણ પર્યાયના ભેદમાં લઈ જવું તે એનો વિશેષ સ્વરૂપ છે. વળી ક્ષેત્ર વીર્ય પર્યાય વીર્ય શક્તિ જુદી લીધી, પર્યાયનું વીર્ય જુદું છે. આ ત્રણેયનું વીર્ય જુદું જુદું, દ્રવ્યનું દ્રવ્યપણે રહેવાનું વીર્ય, ગુણનું ગુણપણે રહેવાનું વીર્ય અને પર્યાયનું પર્યાયપણે રહેવાનું વીર્ય. એમ કે એમ લઈ શકીએ એમાં કે એક દ્રવ્ય છે, કે એક પરમાણુ ભલે નાનામાં નાનો કણ છે, પણ એનું જે જળ વીર્ય છે એને ચેતન ન કરી શકાય. એટલે એ જળ દ્રવ્ય છે, એ જળ દ્રવ્યમાં બીજો કોઈ ફેરફાર ન કરી શકાય, એનું દ્રવ્ય વીર્ય છે. જે ત્રિકાળ એમને જ રહીએ, એટલે ગુણ વીર્યમાં પ્રત્યેક ગુણ છે એના પોતાના ગુણત્વને ન છોડે. કોઈ પણ પ્રક્રિયાથી વસ્તુના સ્વભાવને બદલાવી ન શકાય. જેમ કે આત્મા અનંતકાળ નિગોદમાં રહ્યો, અથવા કેટલાક આત્માઓ હજી નિત્ય નિગોદમાં છે, વ્યવહાર રાશિમાં જ આવ્યા નથી. વ્યવહાર રાશિ એટલે પરિભ્રમણના ચક્કરમાં જ આવ્યા નથી. હજી અનંતકાળથી એટલે અનાદિથી તે વર્તમાન સુધી હજી નિગોદમાં છે, બહાર જ નથી નીકળ્યા. તો પણ એનો સ્વભાવ એવો ને એવો અકબંધ છે, ગુણ ગુણ વીર્ય છે. એ ગુણમાં કાંઈ ફેર નથી. જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત કહેવાની વાત છે, એનું ગુણ વીર્ય છે. એ મટીને જડ ન થાય, અનંતકાળ નિગુણમાં રહ્યા છતાં જડ ન થાય તે દ્રવ્ય વીર્ય, સ્વભાવમાં ફેરફાર ન થાય ગુણ વીર્ય. અને એક પર્યાય છે એનું વીર્ય પણ અનંતું છે. એ જ સમયની એ પર્યાયને આગી પાછી ન કરી શકાય, ઓછી વૃત્તિ ન કરી શકાય, એ પર્યાયનું પર્યાયત્વ છોડાવી ન શકાય, એ પર્યાય વીર્ય છે, સ્વતંત્ર છે. એવી રીતે ત્રણ ભેદ છે એના. એક એક પ્રકરણ લીધા છે એટલે આ દુકાનમાં લઈ લીધું. ચાલો, બહુ સારી વાત છે. એ હિસાબે તમને સ્પષ્ટીકરણ પોતે જ આપ્યું છે, પછી ક્યાં સવાલ છે, ક્યાંથી જ લેવું, એમને અડીને જ એમની વાતને અડી. વીર્ય શક્તિમાં દ્રવ્યવીર, ગુણવીર, પર્યાય વીર્ય, ક્ષેત્ર વીર્ય, કાળ વીર્ય, તપ વીર્ય અને ભાવ વીર્ય. પછી એક ગુણમાં સર્વ ગુણોનો રૂપ આવે છે. પછી પછીનું પ્રકરણ તે કેટલાક વિશેષો લખીએ છીએ. પ્રથમ જ દ્રવ્ય વીર્ય લખીએ છીએ. દ્રવ્ય વીર્ય, ગુણ વીર્ય, પર્યાય વીર્ય, દ્રવ્ય વીર્ય, ગુણ ગુણ પર્યાય વીર્ય નો સમુદાય છે. એટલે કોઈ જુદી ચીજ નથી. ગુણ પર્યાય વીર્યનો જે સમુદાય છે, ગુણ પર્યાયનો સમુદાય તે દ્રવ્ય છે. તેથી ગુણ પર્યાયના વીર્યનો સમુદાય તે દ્રવ્ય વીર્ય છે. તો આપોઆપ જ થઈ જાય છે ઓટોમેટિક. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે ગુણ પર્યાયને દ્રવ્ય તેમાં વ્યાપે તે દ્રવ્ય છે, તેમજ ગુણ પર્યાયનો સમુદાય પણ દ્રવ્ય છે. એ રીતે ગુણ પર્યાયનો સમુદાય અને ગુણ પર્યાયમાં વ્યાપવું એ વિશેષ જુદા છે, તો શું દ્રવ્ય પણ જુદા બે પ્રકારના છે? એમ બે જાતની વિશેષતા લીધી તો બે જાતના છે એમ કેવું છે? દ્રવ્ય તો એક જ જાતનું છે, પણ એને બે પડખેથી કહ્યું નહીં, અનેક પડખેથી કહી શકાય છે. આ સિવાયના પણ અનેક પડખેથી કહી શકાય છે. એવી અમારી ચર્ચા ચાલી હતી. વિમલચંદ બહુ ચર્ચા કરતા હતા, મગજ બહુ હતું. તો એમ કે વસ્તુમાં દ્રવગુણ પર્યાય સિવાય કાંઈ છે જ નહીં. દ્રવગુણ પર્યાય સિવાય કોઈ વાત લેવી નહીં. ત્રણ જ ભેદ લેવા, એવું ન હોય વસ્તુમાં તો અનંત ભેદ છે. આપણે ચોથો ભેદ પકડીએ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ લઈએ છીએ, એને ક્ષેત્ર ભેદ પર ફલી તો ચોથો લેવાય ને ચોવીસે લેવાય, જેટલા લેવા હોય એટલા લેવાય. પણ અમુક કલ્પના કરીને બેસી જાય ને પછી અહીંયાથી આગળ ખસવું ને એવું નથી. એમાં અહીંયા એમ કે છે ગુણ પરિણો સમુદાય અને વ્યાપવું એ બે વિશેષ જુદા છે, તો શું દ્રવ્ય જુદા જુદા છે? દ્રવ્ય બે પ્રકારના છે એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. મૂળ તો પ્રકરણ તો ચાલ્યું છે વીર્યનું, પણ આ પ્રશ્ન વળી દ્રવ્યના પ્રકારનો ઉઠાવ્યો છે તેનું સમાધાન. કે વ્યાપ વ્યાપક ભાવના બે ભેદ છે, ભિન્ન વ્યાપ વ્યાપક અને અભિન્ન વ્યાપ. એમાં ભિન્ન વ્યાપકના બે ભેદ છે, બંધ વ્યાપક અને અબંધ વ્યાપક. જેમ તલ વિશે તેલ બંધ વ્યાપક છે, તેમ દેહ વિશે આત્મા છે તેમ દેહ વિશે આત્મા બંધ વ્યાપક છે. ધનાદિકને વિશે અને ધનાદિકને વિશે અબંધ વ્યાપક છે. એટલે ભિન્ન વ્યાપકપણાના આ બંને પ્રકારો છે, એ છૂટા છે. દેહમાં બંધ વ્યાપક છે અને ધનાદિકને વિશે અબંધ વ્યાપક છે. અશુદ્ધ અવસ્થામાં છે ભિન્ન વ્યાપકપણાના આ બંને પ્રકારો અશુદ્ધ અવસ્થાના લીધા. અહીં શુદ્ધતામાં ગુણ પર્યાયથી અભિન્ન વ્યાપક છે, તે અભિન્ન વ્યાપકના બે ભેદ છે. એક યુગપત સર્વદેશ, એક યુગપત સર્વદેશ વ્યાપક અને બીજો ક્રમવર્તી એક દેશ વ્યાપક. એ અભિન્ન વ્યાપકના પણ બે ભેદ છે ગુણ અને પર્યાયને લઈને. દ્રવ્ય પોતાના ગુણોમાં યુગપત સર્વદેશ વ્યાપક છે અને પર્યાયમાં ક્રમવર્તી વ્યાપક છે, પણ બંને અભિન્ન વ્યાપકના ભેદ છે. કેમ કે સર્વ ગુણ પર્યાયોનું એક દ્રવ્ય નિમજેલું છે, તેથી સર્વ વ્યાપક અને ક્રમ વ્યાપક અભિન્નતા ગુણ પર્યાયથી થઈ, એટલે વ્યાપકપણામાં ગુણ પર્યાયનો સમુદાય આવ્યો. માટે વ્યાપકતા અને ગુણ પર્યાયનો સમુદાય એ તો કહેવા માત્ર ભેદ છે, દ્રવ્ય કાંઈ બે ભેદ રૂપે નહીં. એટલે એમને એમ કેવું છે કે ગુણ પર્યાયનો સમુદાય અને વ્યાપકપણું એ તો કથન કરવાની બે પદ્ધતિ છે એક જ દ્રવ્યને. પછી સમુદાયમાં વ્યાપકું જ છે. સમુદાય એટલે ભેગા થયા, જોઈન થયા, જેને યોગ કહી મળવું થયું, સંયોગ થયો એમ નથી. ગુણ પર્યાયનો સંયોગ થઈને દ્રવ્ય નથી થયું, એ વ્યાપ વ્યાપક ભાવે છે એને જ સમુદાય કહેવામાં આવ્યો છે. વસ્તુનો સ્વભાવ અન્ય અન્ય ભેદ વડે તથા સત્તાથી અભેદ વડે સિદ્ધ છે. વસ્તુનો જે સ્વભાવ છે જુદા જુદા પ્રકારના ભેદો વડે અને સત્તાથી અભેદ છે એ રીતે સિદ્ધ છે એટલે સાબિત થાય છે. દ્રવ્યનું વિશેષ વર્ણન પૂર્વે કહ્યું તેને ટકાવી રાખવાની સામર્થ્યતા તે દ્રવ્ય શક્તિ છે. દ્રવ્યનું જે પૂર્વે વર્ણન કર્યું તેને ટકાવી રાખવું, દ્રવ્યને દ્રવ્યપણે ટકાવી રાખવું, જે દ્રવ્ય હોય તેને તે દ્રવ્ય પણ ટકાવી રાખવું એને દ્રવ્ય વીર્ય શક્તિ કહેવામાં આવે છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે, જો કેટલા પ્રશ્ન ઉઠાવ્યા છે? છ પ્રશ્નો ઉઠાવ્યા છે કે આ દ્રવ્ય વીર્ય ભેદ છે કે અભેદ છે? એ તો પહેલી વાત, એને ભેદ માં લ્યો છો કે અભેદ માં લ્યો છો? અસ્થિ છે કે નાસ્તિ છે? નિત્ય છે કે અનિત્ય છે? એક છે કે અનેક છે? કારણ છે કે કાર્ય છે? સામાન્ય છે કે વિશેષ છે? એનું સમાધાન કરીએ છીએ. એક એક નું સમાધાન આપશે. છ પ્રશ્ન કે પેલું એ ભેદ છે કે અભેદ છે? દ્રવ્ય વીર્ય સામાન્યપણે કહીએ ત્યારે તો દ્રવ્ય વીર્ય અભેદ છે, અને ગુણોના સમુદાયની વિવિક્ષાથી કહીએ ત્યારે ભેદ છે, ગુણોના ભેદ જુદા છે, તેથી આ વિવિક્ષામાં ભેદ આવ્યો. પરંતુ અભેદને સાધવાનું નિમિત્ત આ ભેદ છે, ભેદ વિના અભેદ હોય નહીં, તેથી દ્રવ્યવીરીને ભેદ ભેદ કહીએ છીએ. દ્રવ્યવીરીને અભેદ પણ કહીએ છીએ અને ગુણોની અપેક્ષાએ ભેદ પણ કહીએ છીએ. દ્રવ્યવીર્ય પોતાના સ્વચતુષ્ટયથી અસ્થિ છે અને પરચતુષ્ટયથી નાસ્તિ છે. દ્રવ્યવીર્ય છે પોતાના સ્વચતુષ્ટયથી અસ્થિ છે અને પરચતુષ્ટયથી નાસ્તિ. એ અનંતુ વીર્ય છે, પરચતુષ્ટયથી નાસ્તિ રૂપ પણ અનંતુ વીર્ય છે. જો અનંતુ વીર્ય નાસ્તિ રૂપે ન હોય તો અનંતા દ્રવ્યોથી ભિન્ન કેવી રીતે રહી શકે, નાસ્તિ રૂપે કેવી રીતે રહી શકે? માટે નાસ્તિત્વ રૂપ વીર્ય છે એ પણ અનંતુ છે. અસ્તિત્વ તો પોતાનું અનંતુ ટકાવી રાખે છે, તેથી અસ્થિ વીર્ય પણ અનંતુ છે, એમ નાસ્તિ વીર્ય પણ અનંતુ નિત્ય છે કે અનંતુ છે. દ્રવ્ય વીર્યથી નિત્ય છે અને આ દ્રવ્ય વીર્યમાં પર્યાય વીર્ય પણ આવે છે, તેથી પર્યાય વીર્ય પણ અનિત્ય છે. અહીંયા પ્રમાણનો વિષય દ્રવ્ય લીધું છે, એટલે દ્રવ્યમાં પર પર્યાય આવી ગઈ તો પ્રમાણ પર્યાયની અપેક્ષાએ જુઓ તો તે અનિત્ય વીર્ય છે અને દ્રવ્યની અપેક્ષાએ જુઓ તો તે દ્રવ્ય નિત્ય વીર્ય છે. પરંતુ દ્રવ્ય વીર્ય નિત્ય છે તેને પર્યાય વીર્ય સાધે છે, પર્યાય જ એને સાધે છે. દ્રવ્યને કોણ સાધે છે? પર્યાય સાધે. સાધના તો પર્યાયમાં છે, તેથી અનિત્ય તે નીતિનું સાધન છે. જો આ સિદ્ધાંત કહી દો, અનિત્ય તે નીતિનું સાધન છે. તે દ્રવ્યવીરીનો નિત્ય અનિત્યાત્મક સ્વભાવ છે, તે દ્રવ્યવીરીનો નિત્ય અનિત્યાત્મક સ્વભાવ છે. એ રીતે અનેક ધર્માત્મક છે. નય ચક્ર ગ્રંથમાં કહ્યું છે કે નાના સ્વભાવ સંયુક્ત દ્રવ્યમ જ્ઞાત્વા પ્રમાણતઃ. નય ચક્રની કથા 173. અર્થાત અનેક સ્વભાવ સંયુક્ત દ્રવ્યને પ્રમાણ વડે જાણીને એ વચનથી પર્યાય સ્વભાવથી તે અનિત્ય છે, દ્રવ્ય સ્વભાવથી નિત્ય છે અને પર્યાય સ્વભાવથી તે અનિત્ય છે. એમ નિત્ય નિત્ય બે લીધું. અહીં કોઈ પ્રશ્ન કરે છે, આ પેટા પ્રશ્ન, કે પર્યાયને અનિત્ય કહો પણ દ્રવ્યને અનિત્ય ન કહો. એ તો તમે પર્યાયની વાત કરી પણ દ્રવ્યને ન કહો. તેનું સમાધાન કે ઉપચારથી દ્રવ્યને અનિત્ય કહીએ છીએ, લક્ષણથી પર્યાયને અનિત્ય કહીએ છીએ. કારણ કે પર્યાય પણ દ્રવ્યની છે ને, માટે દ્રવ્યાર્થિક નહીં, પર્યાય પણ દ્રવ્ય રૂપે જોવામાં આવે છે, દ્રવ્યાર્થિક નહીં. પછી એને ઉપલક્ષણ કહી દીધું અને પર્યાયનું નિત્ય લક્ષણ અનિત્ય છે, ઉપલક્ષણ છે તે નિત્ય છે, પર્યાય પણ નિત્ય છે. વળી અહીં બીજો પ્રશ્ન થાય છે કે ઉત્પાદવય ધ્રુવ તો સત્તાનું લક્ષણ છે અને સત્તાનું સત્તાદ્રવ્યનું લક્ષણ છે, માટે તેને પર્યાયનું લક્ષણ ન કહો. શું ત્રણે આવી ગયા ને, ઉત્પાદને એ તો પર્યાયમાં જ છે, શું સત્તાનું લક્ષણ છે, માટે પર્યાયનું લક્ષણ ન કહો. તેનું સમાધાન કરીએ છીએ કે ઉત્પાદવય પણ પર્યાય છે, ઉત્પાદવય પણ પર્યાય સત્તાનું જ લક્ષણ છે, ઉત્પાદવય પણ એ પર્યાય સત્તાનું જ લક્ષણ છે. અને ઉપચારથી તેને દ્રવ્યમાં કહીએ છીએ. નય ચક્રમાં કહ્યું છે કે દ્રવ્ય પર્યાય ઉપચાર, પર્યાય દ્રવ્યોપચાર. દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર છે અને પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર થાય છે. અર્થાત દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર થાય છે અને પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર થાય છે. માટે અનિત્ય પર્યાયનો ઉપચાર કરીને દ્રવ્યને અનિત્ય કહીએ છીએ. અનિત્ય દ્રવ્ય મૂળભૂત વસ્તુ નથી એમ જાણવું. આમાં શું લેવું છે કે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયને એકબીજાના દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. દ્રવ્યને ગુણ પર્યાયના દ્રષ્ટિકોણથી, ગુણને દ્રવ્ય પર્યાયના અને પર્યાયને દ્રવગુણના દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. એને એ પ્રકારના નય કહેવામાં આવે છે. દ્રષ્ટિકોણનો અર્થ જ નય છે. જે પ્રયોજનનો જે દ્રષ્ટિકોણ હોય અથવા જે જ્ઞાતાનો અભિપ્રાય હોય, દ્રષ્ટિકોણ કહો કે અભિપ્રાય કહો જ્ઞાતાનો, એને જ નય કહેવામાં આવે છે. જ્ઞાતાના અભિપ્રાયને નય કહીએ, આ નયની વ્યાખ્યા છે. પછી એ જ પ્રમાણે કથન કરવું તે શબ્દ નય છે. જે અભિપ્રાયથી જોયું તે જ અભિપ્રાયથી કથન કરવું તેને શબ્દ નહીં કહે છે. પર્યાયને દ્રવગુણના અભિપ્રાયથી જોયું, દ્રવગુણના દ્રષ્ટિકોણથી જોયા પછી એ પ્રકારે કથન કરવું પર્યાયનો તે દ્રવ્યાર્થિક નહીં છે. એવી રીતે દ્રવ્યને પર્યાયના દ્રષ્ટિકોણથી જોયું તે દ્રવ્યને પર્યાયાર્થિક નહીંથી કહ્યું શબ્દમાં પણ. એટલે એ રીતે બધી વિવિક્ષા ઊભી થાય છે. એટલે ક્યાંય ગૂંચવાડવામાં ગૂંચવાડામાં પડવા જેવું કથન ભલે ગમે તે આવું, વસ્તુનું સ્વરૂપ એકવાર બરાબર સમજાઈ જાય પછી કથન ગમે તે દ્રષ્ટિકોણથી કરે તો એને સમજમાં આવી જાય છે કે આમાં શું કહેવા માગે છે, કોને મુખે કરે છે, કોને ગૌણ કરે છે, કયા દ્રષ્ટિકોણને અપનાવીને આ વાત કરવા માગે છે, એ બધું સમજાઈ જાય છે. એટલે સામાનું જ્ઞાન પણ સમજાય છે, એની ભાષા પણ સમજાઈ જાય છે. એના ઉપર તો આપણે વિવિક્ષા છત્રીસ લીધી છે, તત્વાનુશીલનમાં વિવિક્ષા છત્રીસ છે, એના ઉપર જ લીધી છે. છત્રીસ પ્રકારે આવી વિવિક્ષા આવી શકે છે, ગુણોની, દ્રવ્યની, ભેદની, અભેદની, ચોથું એક કે અનેક. દ્રવ્ય વિરે દ્રવ્યથી એક છે ને ગુણ પર્યાયના સ્વભાવથી અનેક છે. અનેક સ્વભાવ વડે એક છે, અનેક સ્વભાવ થઈને એક છે માટે અનેક ઉપચારથી કહીએ છીએ. એક સ્વભાવ સાધવાનું નિમિત્ત અનેકપણું છે એમ ઉપચારથી થાય છે. પછી પાંચમું છે કારણ અને કાર્ય. પૂર્વ પરિણામથી યુક્ત તે કારણરૂપ દ્રવ્ય છે અને ઉત્તર પરિણામથી યુક્ત તે કાર્યરૂપ દ્રવ્ય છે. સ્વામી કાર્તિકેયનું ઉપેક્ષાની ગાથા 222 અને 230 બે ગાથા દીધી. પૂર્વ પરિણામથી યુક્ત દ્રવ્યને કારણ દ્રવ્ય કહીએ અને ઉત્તર પરિણામથી યુક્ત દ્રવ્ય તેને કાર્ય કહીએ. કારણ કાર્ય સ્વભાવ દ્રવ્ય, કારણ કાર્ય સ્વભાવ તો દ્રવ્યમાં છે. તેથી નય વિવિક્ષા વડે દ્રવ્યમાં કારણ કાર્ય સાધવામાં કોઈ દોષ નથી. પૂર્વ પરિણામ ગ્રાહક નહીં અને ઉત્તર પરિણામ જ્ઞાન ગ્રાહક નહીં વડે કારણ અને કાર્ય સાધુ. પહેલું જે પરિણામ થયું એને કારણ રૂપે ગણવું, ત્યાર પછી જે પરિણામ થાય તેને કાર્ય રૂપે ગણવું. ત્યાં મેળ પડતો હોય ત્યાં કારણ કાર્ય લગાડાય છે. કારણ કે વ્યવહાર કારણ કાર્ય છે. ઉત્તર પરિણામ અને પૂર્વ પરિણામ બંને વચ્ચેનો આ વ્યવહાર છે. માટે જ્યાં સદ્રષ્ટા હોય ત્યાં કારણ કાર્ય લાગે. જેમ કે સ્વરૂપ નિશ્ચય પૂર્વ પરિણામમાં થયા હોય અને એ પૂર્વક ભેદ જ્ઞાન થાય તો તે કારણ છે અને સ્વાનુભૂત થવો તે કાર્ય છે. પૂર્વ પરિણામ તે કારણ, ઉત્તર પરિણામ તે કાર્ય. પણ મિથ્યાત્વ પૂર્વ પરિણામ અને સમ્યક્ત્વ ઉત્તર પરિણામ એમ કરીને કારણ કાર્ય લાગુ પડે નહીં. પણ મિથ્યાત્વ એકદમ ગળી ગયું છે તે કારણ છે અને અભાવ થયો તે કાર્ય છે એમ લેવું. એટલે સદ્રષ્ટા ઉપર કારણ કાર્યના ઉપચાર લાગુ પડે. પૂર્વ પરિણામ આ દ્રવ્ય દ્રવ્યના પરિણામથી કહેવાય છે, પણ આખા દ્રવ્યને જ લેવું. કારણ કે એક પરિણામ છે અને બીજું પરિણામ છે, પણ દ્રવ્ય વર્તે છે ને એની અંદર. મુખ્યપણે તો કારણ કાર્યની અંદર પરિણામ સહિત નું દ્રવ્ય લીધું. કેટલા પરિણામ પછી કહેવાય, ભલે પરિણામથી કહેવાય, પણ એ દ્રવ્ય સાથે અધ્યાર તરીકે એમાં આવી જાય. જૈન તત્વ મીમાંસામાં દીપચિંદ આપણે ખુરચંદી લીધું. સામાન્ય છે કે વિશેષ છે? દ્રવ્ય વિરે સામાન્ય છે અને તેના ગુણ પર્યાય વિરેથી છે એ તો પેલા ઉપદઘાતમાં જ કહી દીધું, એથી સામાન્ય વિશેષ રૂપ તેનું જ છે. જયારે વીર્ય શક્તિની વાત કરી ત્યારે જે તે કહી દીધા સામાન્ય ને ગુણ વીર્યની વાત કરે. હવે ગુણ વીર્યનો વિશેષ કહીએ છીએ એને જરા વિસ્તારથી વાત કરીએ છીએ. ગુણને ટકાવી રાખવાનું જે સામર્થ્ય તેને ગુણ વીર્ય કહીએ. ગુણને ગુણપણે ટકાવી રાખવાનું, જ્ઞાન શક્તિને જ્ઞાન શક્તિપણે સદાય રાખવી. સામાન્ય વિશેષ ગુણ વીર્ય કહીએ છીએ જ્ઞાન ગુણમાં જ્ઞાયકપણાને ટકાવી રાખવાનું જે સામર્થ્ય છે તે જ્ઞાન ગુણ વીર્ય છે. દર્શનમાં દેખવાની શક્તિ છે તેને ટકાવી રાખવાનું જે સામર્થ્ય તેને દર્શન ગુણ વીર્ય છે. સુખને ટકાવી રાખવાનું જે સામર્થ્ય તે સુખ ગુણ વીર્ય છે. ઇત્યાદિ ગુણોને અનંત ગુણોને ટકાવી રાખવાનું સામર્થ્ય તે વિશેષ ગુણ વીર્ય છે. અને એક એક ગુણમાં વીર્ય શક્તિના પ્રભાવથી આવું સામર્થ્ય છે તે કહીએ છીએ. આમ પ્રત્યેકને જુદી જુદી કીધી. હવે એક એક ગુણમાં વીર્ય શક્તિના પ્રભાવથી આવું સામર્થ્ય, કેમ કે આ તો દ્રવ્યની શક્તિ છે ને, એટલે દ્રવ્યની શક્તિ આખા દ્રવ્યમાં હોય તો બધા ગુણોમાં એનો પ્રભાવ આવ્યા વગર રહે નહીં. એક સત્તા ગુણના વીર્યના પ્રભાવથી આવા મહિમાને ધારણ કરે છે કે દ્રવ સત્તા વીર્યના પ્રભાવથી દ્રવ્યના ક્ષેપણાની સામર્થ્યતા આવી, ગુણ સત્તા વીર્યના પ્રભાવથી ગુણના ક્ષેપણાની સામર્થ્યતા આવી, પર્યાય સત્તા વીર્યના પ્રભાવથી પર્યાયના ક્ષેપણાની સામર્થ્યતા આવી. એક સૂક્ષ્મ ગુણ સત્તા વીર્યમાં એવી શક્તિ છે કે તેને લીધે સર્વ ગુણ સૂક્ષ્મ છે એવી સામર્થ્યતા થઈ. એવી રીતે બધામાં ઉતારે છે વીર્ય શક્તિના પ્રભાવથી પ્રત્યેક ગુણમાં એક એક ગુણમાં એનું આવું સામર્થ્ય આવે છે. એના ક્ષેપણાનું સામર્થ્ય આવ્યું છે. એટલે આપણે કીધું ને કે પર્યાયની સત્તા, પર્યાયના પર્યાયનું પર્યાય સત્તા વીર્ય, પર્યાયનું સત્તા વીર્ય. તો જે સમયે જે પર્યાયની સત્તા એટલે હૈયાથી એનું વીર્ય કેટલું કહે એમ કહું, એને કોઈ ખસેડી ન શકે, ન સ્વદ્રવ્ય કે ન પરદ્રવ્ય. તે સમયે તે જ પર્યાય થઈને ઉભી રહીએ તે પર્યાય સત્તા વીર્યનું અનંત સામર્થ્ય. કરોડ લાખ કરોડ અનંત દ્રવ્યો આખા જગતમાં ફરી વળે એ દ્રવ્યની તે સમયની પર્યાય ન કરે એની સત્તાનું વીર્ય છે. એનું ક્ષેપણું તે કાળે જે ક્ષેપણું છે એ જ કાળે. જે જ્ઞાન એવું જાણે તેને કોઈ વિકલ્પ ન રહે. આ પર્યાય આમ કેમ વિકલ્પ જીવાય, વસ્તુનું જ્ઞાન વિતરાકતાને લાવે છે. વસ્તુનું જે વિજ્ઞાન છે એ વિતરાકતાને સત્તામાંથી પછી સૂક્ષ્મ ગુણમાં લઈ આવ્યા. એક સૂક્ષ્મ ગુણ સત્તા વીર્યમાં એવી શક્તિ છે કે સૂક્ષ્મ ગુણની હૈયાતીના વીર્યમાં એવી શક્તિ છે કે તેને લીધે સર્વ ગુણ સૂક્ષ્મ છે. કે દરેક ગુણની શક્તિ લીધી ને એ શક્તિ એનું વીર્ય છે, એ ગુણ વીર્ય છે. દરેક ગુણને શું લીધું છે, શક્તિરૂપ લીધું છે, તો એ ગુણનું એ વીર્ય છે એમ કેમ. તો એક સૂક્ષ્મ ગુણ લીધો દાખલા તરીકે, તો સૂક્ષ્મ ગુણની જે હૈયાતી એનું જે વીર્ય છે એ એવી શક્તિ છે એમ કે છે. એને લીધે બધા ગુણ સૂક્ષ્મ થઈ જાય, બધા સર્વગુણ સૂક્ષ્મ છે એવી સામર્થતા થઈ. જ્ઞાન સૂક્ષ્મ છે એવી સામર્થ્યતા આવી, કેમ કે જ્ઞાન સૂક્ષ્મ છે એવી સામર્થ્યતા આવી, દર્શન સૂક્ષ્મ છે એવી સામર્થ્યતા આવી, એમ ઇત્યાદિ સર્વગુણોમાં વીર્ય સત્તા એટલે સત્તા વીર્યનો પ્રભાવ ફેલાઈ રહ્યો છે. થઈ જાય તે માટે અહીં લખ્યું નથી. અને એ રીતે અનંતા ગુણ નો પ્રભાવ, એક એક ગુણ માં વીર્ય શક્તિ ના પ્રભાવ છે, આવું સામર્થ્ય છે એનો થોડોક નમૂનો અહીંયા આપ્યો. સત્તાથી અને સૂક્ષ્મતાથી બેના બેના નમૂનાથી વાત કરી. એ પ્રકારે એ ગુણ અનંત પ્રભાવને ધારણ કરે છે, પોતાના ગુણનો અને બીજા અનંતા ગુણોનો પ્રભાવ ધારણ કરે છે. જ્ઞાન અસાધારણ ગુણ છે, સત્તા સાધારણ ગુણ છે. છેલ્લો એવું ને પછી સામાન્ય છે તે વિશેષ. જ્ઞાન અસાધારણ ગુણ છે અને સત્તા સાધારણ ગુણ છે. એમાં સત્તાની મુખ્યતા લઈએ ત્યારે એમ કહીએ કે જ્ઞાન સત્તાના આધારે છે, તેથી સત્તા પ્રધાન છે. જ્ઞાન સત્તાના આધારે છે, અથવા સત્તાની પ્રધાનતા એમ લઈ શકાય કે એક સત્તાના આધારે અનંતા ગુણો રહેલા સત્તાની મુખ્યતા થઈ ગઈ અને બાકી બધા ગુણોની પૂર્ણતા થઈ ગઈ. સત્તા દ્રવ્યગુણ પર્યાયના રૂપને રાખે છે, ઉત્પાદવી દ્રવ્યુ પણ સત લીધું ને, સત્તા દ્રવ્યગુણ પર્યાયના રૂપને રાખે છે તેમજ જ્ઞાનના રૂપને પણ રાખે છે, તેથી અસાધારણ વડે સાધારણ છે. આત્માની જ્ઞાન સત્તા અસાધારણ વડે સાધારણ છે. સત્તા સાધારણ અને જ્ઞાનમય સત્તા તે અસાધારણ. હવે જ્ઞાનની પ્રધાનતા કહીએ છીએ. જો જ્ઞાન ન હોત તો સત્તા અચેતન થઈને વર્તતી હોત. જીવની જે સત્તા છે, જો જીવને જ્ઞાન ન હોત તો એ અચેતન સત્તા, જળની સત્તા જેવી જીવની સત્તા થઈ ગઈ હોત. આ સત્તાની ચેતના જ્ઞાનથી છે, એવી જે જીવની સત્તાની જે ચેતના છે તે જ્ઞાનને લઈને છે, અથવા જીવ ચૈતન્યમયપણે હયાત રહે છે. જીવની હયાતી ખરી પણ કેવી? ચૈતન્ય હયાતી છે તે જ્ઞાનને લઈને, અને ચેતના વડે ચેતનની સત્તા છે. ચેતના વડે ચેતનની, ચેતન દ્રવ્ય ગુણ, ચેતના ગુણ લેવો, ચેતના વડે ચેતનની સત્તા છે. માટે ચેતન સત્તાને રાખવાનું કારણ જ્ઞાન ચેતના છે. જ્ઞાન વડે સર્વજ્ઞ શક્તિ છે. જ્ઞાન વડે સર્વજ્ઞ શક્તિ છે, તે સર્વેમાં પ્રધાન છે, પૂજ્ય છે. તે જ્ઞાન હોય તો સર્વગુણો હોય, જેમ વિજોદિયાને જ્ઞાનહીન છે તેથી સર્વગુણ દબાયેલા છે. જ્ઞાન વધ્યું ત્યારે ગુણો વધતા ગયા, જેમ જેમ સ્વસંવેદન જ્ઞાન વધ્યું તેમ તેમ સુખાદી સર્વગુણો વધ્યા. બારમા ગુણ સ્થાને ચારિત્ર શુદ્ધ થયું, પરંતુ કેવળ જ્ઞાન વિના અનંત સુખ એવું નામ ન પામ્યું. માટે જ્ઞાન ગુણ સર્વચેતનામાં પ્રધાન છે, અથવા બેન શ્રી વચનામૃતમાં લીધો છે. આમાં પણ અનુભવ પ્રકાશનો પણ છે કે આત્મા એ જ્ઞાન પ્રધાન અનંત દ્રવ્યોનો પિંડ છે. અનંત અનંત ગુણોનો પિંડ ખરો, પણ જ્ઞાન પ્રધાન અનંત ગુણોનો પિંડ છે એમ કે જ્ઞાન મુખ્ય. સ્વભાવને પ્રતિબંધ છે, જ્ઞાન સ્વભાવ હજી પ્રતિબંધિત છે, અનંતમાં ભાગે છે. તો જ્ઞાન અનંતમાં ભાગે હોય ને સુખ અનંત ક્યાંથી થાય? કેમ કે જાણવાનું તો અઘરું રહી ગયું, એને સુખ અનંત ક્યાંથી થાય? કે ન થઈ શકે તો સમજાય એવી વાત છે. એટલે જ્ઞાન પ્રધાન અનંત ગુણનો પિંડ છે આત્મા. અને બુદ્ધિપૂર્વક જે અધ્યાત્મના માર્ગમાં જે બુદ્ધિપૂર્વકનો જે પ્રયત્ન છે એમાં પણ દુષ્યંતજી એમ જ કહે છે કે વસ્તુનું જે સ્વરૂપ પ્રત્યક્ષ છે એ સ્વરૂપ પ્રત્યક્ષતાને પ્રતીતિ દ્વાર વડે પ્રત્યક્ષ કરીને સ્વસંવેદનને વધારવામાં આવે છે, અને જ્યારે સ્વસંવેદનને વધારવામાં આવે છે ત્યારે અનંત ગુણો સાથે ખીલવા માંડે છે. આમ પ્રતીતિ દ્વારા સ્વસંવેદન વધારવાની વાત છે, અને પ્રત્યક્ષતા છે એ જ્ઞાનનો જન્મ. પ્રત્યક્ષ કરીને પ્રતીતિમાં પ્રત્યક્ષ કરીને સ્વસંવેદન વધારવા છે સાધનજી, અને એ સ્વસંવેદન વધતા એના બધા ગુણો ખીલવા માંડે છે, વિકાસ પામે છે. તેનાથી ચેતન સત્તા છે, સાધારણ સત્તા હતી તેથી ચેતના સત્તા એવું નામ મળ્યું, તે ચેતનાને લીધે મળ્યું, એ વિશેષ સત્તા છે ચેતનાને. ચેતનામાં જ્ઞાન પ્રધાન છે, ચેતનાની અંદર જ્ઞાન પ્રધાન છે, ચેતનામાં જ્ઞાનને દર્શન હોવા છતાં પણ જ્ઞાન પ્રધાન છે, કેમ કે જ્ઞાનથી ઓળખાય છે, દર્શનથી ઓળખાતું નથી. ચેતનામાં જ્ઞાન પ્રધાન છે, સાધારણ સત્તા અપ્રધાન છે, તેથી અસાધારણ ચેતનારૂપ જ્ઞાનની પ્રધાનતાથી અસાધારણ ચેતન સત્તા એવું પ્રધાન નામ મળ્યું. સાધારણ સત્તામાંથી એને અસાધારણ ચેતન સત્તા એવું પ્રધાન નામ મળ્યું. સત્તા જ્ઞાનમાં આવો મહિમા સત્તા જ્ઞાનના વીર્યથી છે. વીર્ય પ્રકરણ તો એ ચાલે છે ને ગુણ વીર્યનું, એટલે કે સત્તા જ્ઞાનમાં આવો જે મહિમા તે સત્તા જ્ઞાનના વીર્યથી છે, તેથી વીર્ય ગુણ પ્રધાન છે. એ વીર્ય તો શક્તિ છે ને, મૂળ વીર્ય છે એ તો શક્તિ છે, એટલે વીર્ય ગુણ પણ પ્રધાન છે. એ તો આખો જે મોક્ષ માર્ગ છે એ પુરુષાર્થ પ્રધાન છે. જેટલી શક્તિ પુરુષાર્થની વ્યક્ત થાય વીર્ય ગુણમાં એટલો મોક્ષ માર્ગમાં મોક્ષ ફળ નજીક આવે, બસ આવે એનો સીધો જ હિસાબ. મોક્ષ માર્ગીને મોક્ષ કેટલો દૂર, કે જેટલો પોતાનો પુરુષાર્થ તીવ્ર થાય એટલો નજીક, અને પુરુષાર્થ મંદ થાય એટલો દૂર, બસ આથી બીજો કાંઈ હિસાબ ગણવાનો નહીં. બીજા બધા ગુણો આપો આપ પર્યાય વિધિ નું વિશેષ સ્વરૂપ કહીએ છીએ, તે વસ્તુરૂપ પરિણમે તે પર્યાય કહીએ. વસ્તુરૂપ પરિણમે તે એને પર્યાય, ગમે તે પર્યાય પરિણમે તેને પર્યાય ન કીધું. અહીંયા જોયું જે વસ્તુ જેવી છે એ વસ્તુ રૂપે પરિણમે તેને પર્યાય કહીએ, તેને નિષ્પન્ન રાખવાની. કારણ કે અહીં વિરિગુણનું પ્રકરણ ચાલે છે ને, એટલે સ્વરૂપ રચનાના સામર્થ્યરૂપ વિરિગુણ છે. વિકાર કરે તે વિરિગુણનું કાર્ય જ નથી એમ કરીને કાઢી નાખે છે. શૈલી જાતિ સમસ્યા પણ છે ને, એ સ્વાભાવિક છે. તેને નિષ્પન્ન રાખવાની સામર્થતાને પર્યાય વિરિ કહીએ. નિષ્પન્ન રાખવાની એટલે પર્યાયને પ્રગટ કરવાની, નિષ્પન્ન થવું એટલે ઉત્પન્ન કરવું, પ્રગટ કરવું, પ્રાપ્તિ કરવી, અને નિષ્પન્નતા કહેવામાં આવે છે. એવા સામર્થ્યને પર્યાય વિધિ કહીએ. પરિણામ વડે વસ્તુને વેદે, ગુણને વેદે, ત્યારે વસ્તુ પ્રગટે. પરિણામ વડે વસ્તુને વેદે એટલે ગુણને, ગુણને એટલે સ્વભાવને વેદે, ત્યારે વસ્તુ પ્રગટે. વસ્તુનું અને ગુણનું સ્વરૂપ પર્યાય દ્વારા પ્રગટ થાય છે, કે જેવી વસ્તુ છે અને જેવો એનો સ્વભાવ છે એ પર્યાય દ્વારા પ્રગટ થાય છે. વસ્તુ સ્વરૂપ ન પરિણમે તો અવસ્તુ થઈ જાય, વસ્તુરૂપ ન પરિણમે તો તે અવસ્તુ થઈ જાય, ગુણરૂપ ન પરિણમે તો ગુણનું સ્વરૂપ ન રહે. જો જ્ઞાનરૂપ ન રહે તો જ્ઞાન ન રહે, જો જ્ઞાનરૂપ ન પરિણમે તો જ્ઞાન ન રહે. આત્મા જો જ્ઞાન રૂપે જ ન પરિણમે તો જ્ઞાન ન રહે, પછી જ્ઞાન ન રહેવાનું કોઈ કારણ ન રહ્યું, તેથી સર્વગુણો ન પરિણમે. તો સર્વગુણો કઈ રીતે હોય, કે સર્વનું મૂળ કારણ પર્યાય છે. સર્વગુણો કઈ રીતે હોય કે સર્વનું મૂળ કારણ પર્યાય છે. પર્યાય ને કેટલી બધી મહત્તા આપી અહીંયા પર્યાય વીર્ય ની વાત લેતા ગુરુદેવ બોલતા કે જ્ઞાની ના ગમમાં જેમ નાખે તેમ સન્માન, જેટલું જેટલું કે એનું બધું હવડું, કેમ કે એનું તો પદાર્થ દર્શન છે ને. એટલે જયારે જે વાત કરે છે ત્યારે જે વિષય આત્મા લીએ છે, કેમ કે અત્યારે પર્યાય નો વિષય, પર્યાય વિધિ નો વિષય આત્મા લીએ છે, તો એની મહત્તા કેટલી એ દર્શાવશે. સર્વનું મૂળ કારણ પર્યાય છે. પર્યાય નું મહત્તા કરે ત્યારે એમ કે જો પર્યાય નો તો વસ્તુ રહે ત્યાં અવસ્થા. પર્યાય એટલે અવસ્થા, સ્થા એટલે રહેવું, અવસ્થા એટલે વસવું. પર્યાયની અંદર વસ્તુનું રહેવું થાય છે. અવસ્થા જ ન હોય તો પર્યાય ક્યાં રહેત, વસ્તુ ક્યાં રહેત, કે માટે વસ્તુ એની અવસ્થામાં રહે. શાસ્ત્રો રચાયા તે બધા શાસ્ત્રકારો એ પદાર્થ દર્શન પૂર્વક શાસ્ત્રો લીધા છે. એટલે કહેનારની શૈલી જુદી જુદી આવે છે, પદાર્થ એકનો એક કહેવાનો છે. શૈલી બહુ ગમે, ગુરુદેવની એવી નથી ફાવતી. એનો અર્થ શું થાય છે કે એને પદાર્થ દર્શન સાથે સંબંધ નથી, એને ભાષા સાથે સંબંધ છે. એટલે એને ભાષારૂપ ઉદ્ગળ શબ્દનો રસ છે, ઉદ્ગળ રસ થઈ ગયો એને, એને વસ્તુનો રસ ના આવ્યો. શું એમ એનો અર્થ થાય છે. ત્યારે જેને પદાર્થ દર્શન છે ને એને કોઈ પણ જ્ઞાનની શૈલી હોય તો એને બધી બધાની શૈલી એને ગમે. અને બધાની શૈલીની મૌલિકતાની જે સુંદરતા છે એ એને દેખાઈ જાય છે. વાહ, આ પણ જ્ઞાનીનું સામર્થ્ય છે કે આ રીતે વસ્તુને રજૂ કરી શકે છે. પહેલાં પણ જ્ઞાનીનું સામર્થ્ય છે કે વસ્તુને એ રીતે રજૂ કરી શકે છે પોતાની શૈલીમાં. દરેકને પોતાની શૈલીથી વસ્તુને પ્રદર્શિત કરવાનું સામર્થ્ય છે. એ દરેકનું દરેકની એ શૈલીની શક્તિ ઉપર એને પોતાને મહિમા આવે છે. હવે એવું જો ન થતું હોય તો એને શું એકનું ગમે ને બીજાનું ન ગમે. દીપચંદજીની શૈલી પણ ખૂબ સુંદર છે. બધાની શૈલી તો સુંદર જ છે, કોઈની અસુંદર નથી લાગતી. પછી આના કરતા આ સારી છે એવું સરખામણ કરવાનું નહીં હોવું જોઈએ. બધાની સારી જ છે, બધાનો લાભ ઉઠાવવો જોઈએ. બધાની શૈલીનો મુમુક્ષુ એ તો લાભ ઉઠાવવો જોઈએ, એને લાભ લેવો જોઈએ. બધાની શૈલી આ સારી ને આ નહીં સારી, આ બધું સારી ને આ ઓછી સારી, એ માથાકૂટમાં એ દ્રષ્ટિકોણમાં નહીં શબ્દથી ભાવ સમજાવવો જોઈએ ને ભાવથી જ્ઞાન રસ ઉત્પન્ન થવો જોઈએ, એમ થવું જોઈએ. સર્વનું મૂળ કારણ પર્યાય છે એમ કીધું. કેમ કે પરિણમે છે તો પર્યાય ને, દ્રવ અને ગુણ તો પર્યાય રૂપે પરિણમે છે ને, જો પર્યાય રૂપે એ ન પરિણમે તો નિરર્થક થઈ જાય, એને અર્થ જ ન રહીએ. સાર્થક પણ જ એનું, દ્રવ ગુણનું સાર્થક પણ જ પર્યાય છે એમ કે છે, નહીં તો દ્રવ ગુણ નિરર્થક થઈ જવાના. સિદ્ધિ ન થાય અને ભોગવતો ન થાય. ભંડાર ભીરો છે પણ ખાધું એટલું પોતાનું, બાકીનું પીડું રહેવાનું એમ કહો. ત્રિગુણને જાણવાનું માધ્યમ જ પર્યાય છે, એટલે સર્વનું મૂળ મૂળ કારણ પર્યાય છે એમ લઈ લીધું. તો પર્યાય અનિત્ય છે અને તે નિત્ય નો કારણ છે. ગુરુદેવ આ બહુ ભોગતા હતા, અનિત્ય નિત્યનું કારણ છે, પર્યાય અનિત્ય છે પણ તે નિત્યનું કારણ છે. અનિત્ય જ નિત્યને દર્શાવે છે, અનિત્ય દ્વારા જ નિત્ય દેખાય છે. ખાસ નિત્ય અનિત્ય વસ્તુ છે અને પર્યાય રૂપી ચંચળ તરંગો દ્રવ રૂપી ધ્રુવ સમુદ્રને દર્શાવે છે. પર્યાય રૂપી ચંચળ તરંગો દ્રવ રૂપી ધ્રુવ સમુદ્રને એ તરંગો શું દેખાડે છે? અંદરમાં ધ્રુવ દળ પડ્યું છે એને દર્શાવે છે એ તરંગો. એ છોકરાની બહુ સારી વાત કરી કે એક ક્ષણવર્તી પર્યાય, સમયવર્તી પર્યાય ઉત્પન્ન થઈને વ્યય થઈ જાય છે પણ એ બહુ મહત્વનું કાર્ય કરતી જાય છે. કે ઉત્પન્ન થઈને ચાલી તો જાય છે પણ ધ્રુવને દેખાડતી જાય છે પાછી. હું તો એમને મફત ની નથી વીજતી, ઉત્પન્ન થઈને ધ્રુવને દેખાડતી જે ચાલી જાય છે પાછી, બહુ મહત્વનું કાર્ય કરી જાય છે. એટલે પર્યાયને માં અમે પર્યાયને નથી જોતા, પર્યાય ધ્રુવને દેખાડે છે એમ અમે પર્યાયને જોઈએ છીએ. પર્યાયને પર્યાયના પર્યાયત્વને, પર્યાયમાં પર્યાયત્વને નથી જોતા, પર્યાયના પર્યાયત્વને જોવાનું અમારું કામ નથી. એ ધ્રુવને દેખાડતી વહી જાય છે અમે એમ જોઈએ છીએ.